એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. ક્યારે કોઈ પુસ્તક વાંચતી વખતે એવું લાગ્યું છે કે તમે ખાલી વાર્તા કે પાત્રોને નથી સમજી રહ્યા, પણ જાણે લેખકના મનમાં જ ઉતરી ગયા છો, જાણે એમની અનુભૂતિ એમના વિચારો સાથે સીધો સંપર્ક થતો હોય એવો? આજે આપણે સાહિત્યને સમજવાની બસ એવી જ એક ખાસ રીત વિશે વાત કરવાના છીએ. સુરેશ જોશીએ એમના લેખ ચૈતન્યલક્ષી વિવેચના એક અભિગમમાં જે વિચાર મૂક્યો છે ને, એની થોડી ઊંડી વાત કરીશું. આપણો હેતુ એ સમજવાનો છે કે આ અભિગમ છે શું, અને મતલબ એ સાહિત્યના આપણા અનુભવને કેવી રીતે બદલી શકે. જુઓ, ઘણીવાર સાહિત્યનું વિશ્લેષણ એટલે શું? કૃતિની ભાષા, શૈલી, એના પ્રતીકો, કથાનક, આ બધાની જાણે ચીરફાડ. પણ સુરેશ જોશી અહીં એક સવાલ ઉઠાવે છે કે શું આવા પૃથક્કરણથી કૃતિનો આત્મા, એનો જે જીવંત અનુભવ છે, એ પકડાય છે ખરો? કળાનો હેતુ તો અનુભૂતિને મૂર્ત કરવાનો છે, નહીં તેને પાછી પેલી વિભાવનાઓમાં વહેંચી નાખવાથી તો એનો રસ કદાચ સુકાઈ જાય. ચાલો જોઈએ કે આ ચૈતન્યલક્ષી અભિગમ આનો શું જવાબ આપે છે.
બરાબર, મુદ્દો પકડ્યો તમે. પરંપરાગત વિવેચન ઘણીવાર કૃતિના અર્કને બદલે એના તંત્રને સમજાવવામાં જ રહી જાય છે. અને ભાવક તરીકે આપણે શું ઈચ્છીએ? કૃતિ સાથે એક સીધો, આમ તત્કાળ સંબંધ, જે આવા વિશ્લેષણમાં ક્યારેક ખોવાઈ જાય છે, ખરું ને?
હા, સાચી વાત છે.
ભારતીય પરંપરામાં પણ જુઓ, રસને શું કહ્યું છે? ચમત્કાર અથવા ચેતો વિસ્તાર, એટલે કે ચેતનાનો વિસ્તાર. અને ફ્રેન્ચ કવિ પોલ વાલેરી એ પણ કહે છે કે કવિતાનું એક કામ છે કોન્શિયસનેસ, એટલે કે આપણી સભાનતાને વધારવાનું. તો ચૈતન્યલક્ષી વિવેચનનો આ જ મુખ્ય ઉદ્દેશ છે. વાંચનારની ચેતના અને સર્જકની ચેતના વચ્ચે જે પેલું બૌદ્ધિક અંતર હોય, એ પડદા હોય, એને હટાવીને સીધો સંવાદ સ્થાપિત કરો.
અચ્છા, ખૂબ રસપ્રદ. તો શું આનો અર્થ એમ થયો કે આ પ્રકારનું વિવેચન પોતે પણ એક એક સાહિત્યિક રચના જેવું ગણાય, સાહિત્ય વિશે લખાયેલું સાહિત્ય?
હા, બિલકુલ, આ એનો પાયાનો વિચાર છે. વિવેચન એટલે ચેતના વિશેની ચેતના, સાહિત્ય વિશેનું સાહિત્ય. અને આ વિચાર કંઈ સાવ નવો નથી હો. એના મૂળ તો અંગ્રેજી વિવેચકો વોલ્ટર પેટર અને રસ્કિન સુધી જાય છે. અને એમ પણ કહી શકાય કે આ રોમેન્ટિક અભિગમનું જ એક નવું રૂપ છે. માર્સેલ રિમોન અને જ્યોર્જ પુલે જેવા આ અભિગમના મુખ્ય પુરસ્કારતાઓ પર જર્મન વિચારકો ડિલ્થી અને ગુંડોલ્ફનો પ્રભાવ પણ દેખાય છે.
તો પછી આ અભિગમ જે બીજા જાણીતા વિવેચન અભિગમો છે, જેમ કે પેલો સંરચનાવાદ સ્ટ્રક્ચરલિઝમ કે નવ્ય વિવેચના ન્યૂ ક્રિટિસિઝમ, એનાથી કઈ રીતે અલગ પડે છે? કારણ કે એ લોકો પણ કૃતિના ઊંડાણમાં જવાની વાત તો કરે જ છે.
હા, સારો પ્રશ્ન છે. જુઓ, સંરચનાવાદ કે નવ્ય વિવેચના જેવી પદ્ધતિઓ છે ને, એ વિવેચનને એક વૈજ્ઞાનિક શાખા જેવી ગણે છે. જાણે કોઈ સમાજશાસ્ત્રી સમાજનો અભ્યાસ કરે એમ, આ વિવેચકો કૃતિનું વિશ્લેષણ કરે, એના ભાગો છૂટા પાડે, વર્ગીકરણ કરે. એમનો હેતુ એકદમ વસ્તુલક્ષી જ્ઞાન મેળવવાનો છે.
ઓકે.
પણ ચૈતન્યવાદી વિવેચકો કહે છે કે ભાઈ, સાહિત્ય કંઈ પ્રયોગશાળાનો નમૂનો નથી. વિવેચન પોતે જ સાહિત્યનો એક પ્રકાર છે. એનો વિષય કોઈ બાહ્ય વસ્તુ કે સમાજ નથી, પણ સર્જકની કૃતિમાં, હવે એ કવિતા હોય, નવલકથા હોય, પત્રો હોય કે અધૂરી નોંધો, એમાં વ્યક્ત થયેલી ચેતના છે.
એટલે કેન્દ્રમાં ચેતના છે.
બરાબર. એટલે વિવેચકે બહાર ઊભા રહીને ખાલી ઓબ્ઝર્વેશન, નિરીક્ષણ નથી કરવાનું. એણે તો કૃતિની અંદર પ્રવેશ કરવાનો છે, એના વિશ્વમાં જીવવાનું છે, અને પછી એ અનુભવને પોતાની ભાષામાં પોતાની રીતે ફરીથી રચવાનો છે.
એટલે વિવેચક પણ એક સર્જક જેવો જ થયો કહેવાય, જે બીજાના અનુભવના આધારે પોતાની એક નવી યાત્રા ખેડે છે. પણ આ તો અત્યંત વ્યક્તિલક્ષી, સબ્જેક્ટિવ ન થઈ ગયો? શું દરેક વિવેચકનો અનુભવ પછી અલગ અલગ નહીં હોય?
હા, અને એમાં ખોટું શું છે? આલ્બેર બેગોઈ જેવા વિવેચકો તો આ આત્મલક્ષિતાને યોગ્ય ઠરવે છે. એ લોકો કહે છે કે વિવેચક પોતાની શોધ લેખકના માર્ગદર્શન હેઠળ ચાલુ રાખે છે. એ પોતાનો અનુભવ રજૂ કરે, પણ એ અનુભવ લેખકની ચેતનામાંથી પ્રગટેલો હોય છે. અરે, જ્યોર્જ પુલે તો પોતાના જૂથના બીજા વિવેચકો વિશે પણ લખ્યું છે.
અચ્છા,
એટલે આ કોઈ ખામી નથી ગણતા એ લોકો? કારણ કે જો વિવેચન પોતે સાહિત્ય બની જતું હોય, તો પછી એનું પણ વિવેચન થઈ શકે. આ તો એક સતત ચાલતી ચેતનાની ખોજ છે. સ્વિટ્ઝર્લેન્ડમાં તમે જુઓ તો રૂસો, એમિયલ જેવા લેખકોની એક આખી પરંપરા રહી છે, જેઓ આવા આત્મખોજના સાહિત્ય માટે જાણીતા છે. આ એના જેવું છે.
બરાબર. તો જો વિવેચન એ સાહિત્ય વિશેનું સાહિત્ય છે, તો પછી આ અભિગમ મુજબ સાહિત્ય પોતે શું છે? એનો મૂળભૂત સ્વભાવ શું ગણાય?
આ વિવેચકો માટે સાહિત્ય એટલે મૂળભૂત રીતે ચેતનાનું એક સ્વરૂપ, બસ આટલું જ. એ ફક્ત શબ્દોની ગોઠવણી નથી કે અર્થોની કોઈ રચના નથી, લેખકનો કોઈ સંદેશો કે પછી એની મનોવૈજ્ઞાનિક ગ્રંથિઓનો પડઘો કે સમાજનું પ્રતિબિંબ, એ બધું ગૌણ છે.
એટલે એનાથી કંઈક વધુ?
હા, એનાથી ઘણું વધુ. સાહિત્ય એટલે કોઈક ભાવ સ્થિતિનું મૂર્ત સ્વરૂપ. કોઈ પણ કૃતિમાં શું હોય છે? સર્જકની ચેતનાની કોઈ વિશિષ્ટ ભંગી, કોઈ ખાસ રીત હોય છે જે મન અને શબ્દના તાલમેલથી પ્રગટ થાય છે, અને એ રીતે બીજા લોકો એટલે કે વાચકો માટે અનુભવગમ્ય બને છે.
તો પછી વિવેચક આ સર્જકની ચેતના સુધી પહોંચે કેવી રીતે? એની કોઈ ચોક્કસ પ્રક્રિયા ખરી? કારણ કે ખાલી વાંચી લેવાથી તો આવું ન થાય.
સાચી વાત, ખાલી વાંચવાથી ના થાય. આ માટે વિવેચકે એક ખાસ માનસિક તૈયારી કરવી પડે છે. પહેલું અને સૌથી મહત્વનું પગલું છે આત્મવિલોપન.
આત્મવિલોપન એટલે શું?
એટલે કે વિવેચકે પોતાના અંગત મંતવ્યો, પોતાના પૂર્વગ્રહો, પોતાના વિચારોથી પોતાના મનને જાણે ખાલી કરવાનું છે. એક કોરી સ્લેટ જેવું બનવાનું. આવું કરવાથી શું થાય? એ કૃતિમાં જે સર્જકની ચેતના રહેલી છે એની સાથે સમરસ થઈ શકે છે, એની સાથે એકરૂપતા અનુભવી શકે છે. અને વિવેચન એટલે શું? બસ આ એકરૂપ થવાની પ્રક્રિયાનો એ અનુભવનો અહેવાલ. પુલે કહે છે એમ, જ્યાં સુધી વિવેચકનો વિચાર સર્જકના વિચાર જેવો ન બની જાય ત્યાં સુધી ખરી નિકટતા, ઘનિષ્ઠતા શક્ય જ નથી. વિવેચકે તો સર્જકે જે અનુભવ્યું, જે વિચાર્યું, જે કલ્પ્યું એ બધું પોતાનામાં ફરીથી જીવંત કરવાનું છે.
ફરીથી જીવંત કરવાનું, આત્મવિલોપન એટલે કે પોતાના અહમને, પોતાના હુંને બાજુ પર મૂકીને સર્જકના વિશ્વમાં પ્રવેશવું. તો પછી શું આનો અર્થ એમ થયો કે કૃતિનું જે બાહ્ય સ્વરૂપ છે એની રચના, ભાષાશૈલી આ બધું ગૌણ બની જાય છે, એનું મહત્વ ઓછું?
હા, અમુક અંશે કહી શકાય. કારણ કે એમનો મુખ્ય ઉદ્દેશ શું છે? સર્જકના મનોજગતને પોતાના ચિત્તમાં સ્થાપિત કરવું. આથી આ વિવેચકો ઘણીવાર કોઈ એક કૃતિના બંધારણ પર, એના સ્ટ્રક્ચર પર બહુ ધ્યાન નથી આપતા.
ઓકે.
ઊંધો, એના પત્રો, અધૂરા મુસ્તદાઓ, બધું જ.
અધૂરા મુસ્તદા પણ?
હા, કારણ કે એમનું માનવું છે કે આવી અપૂર્ણ સામગ્રીમાંથી ક્યારેક સર્જકના મનની સ્થિતિ, એની ચેતનાના ગુણધર્મોનો વધારે સારો ખ્યાલ આવે છે, જે કદાચ પૂરી થયેલી કૃતિમાંથી ન પણ મળે. પુલે તો ત્યાં સુધી કહે છે કે સાહિત્યમાં કશું માત્ર ફોર્મલ એટલે કે ખાલી રૂપાત્મક નથી હોતું. વિચારની જે વાસ્તવિકતા છે એ જ મુખ્ય છે. કૃતિ પોતાનું તંત્ર રચે છે અને પછી એને ઓળંગી પણ જાય છે. એટલે આ વિવેચકો કોઈ એક કૃતિના વસ્તુલક્ષી રચનાતંત્રને બદલે સર્જકની બધી જ કૃતિઓમાંથી પ્રગટ થતા ચેતનાના રચનાતંત્રને સમજવાનો પ્રયાસ કરે છે.
પણ એનો મતલબ એવો નથી કે તેઓ સ્વરૂપને સાવ નકારી કાઢે છે?
ના ના, એવું બિલકુલ નહીં. તેઓ સ્વરૂપને નકારતા નથી, પણ એને ચેતનાને પ્રગટ કરવાનું એક સાધન માને છે, સાધ્ય નહીં.
સમજાયું. ચાલો હવે આ અભિગમના કેટલાક મુખ્ય સમર્થકોના વિચારોને થોડા વધુ નજીકથી જોઈએ. તમે માર્સેલ રેમોન્ડનો ઉલ્લેખ કર્યો, જેમને આ શાખાના સ્થાપક જેવા ગણી શકાય. એમનો મુખ્ય ભાર શેના પર હતો?
રેમો, હા, એમણે વિવેચન માટે બે બહુ સરસ શબ્દો વાપર્યા. પેનેટ્રેટિંગ સિમ્પથી એટલે કે ભેદક સહાનુભૂતિ, અને ક્રિએટિવ પાર્ટિસિપેશન એટલે કે સર્જનાત્મક સહભાગિતા. એમણે જ્ઞાનના બે પ્રકાર પાડ્યા. એક જે બુદ્ધિથી મળે, વસ્તુલક્ષી જ્ઞાન, જેમાં આપણે વસ્તુને દૂર રાખીને એને સમજીએ, અને બીજું આંતરિક સંવેદનાથી મળતું જ્ઞાન, જેમાં આપણું મન જે તે વસ્તુ સાથે, અહીં કૃતિમાં રહેલી ચેતના સાથે એકાકાર થઈ જાય.
અચ્છા,
વિવેચન માટે આ બીજા પ્રકારના જ્ઞાનની જરૂર છે એમ રેમો માનતા. એમની પોતાની ખાસિયત હતી એમની ઇનર પ્લાસ્ટિસિટી, આંતરિક ઘડતર ક્ષમતા. મતલબ કે તેઓ અલગ અલગ સર્જકોની ચેતનાને પોતાનામાં ધારણ કરી શકતા, એને પુનર્જીવિત કરી શકતા. એમનું પ્રખ્યાત પુસ્તક છે ફ્રોમ બોડલર ટુ સરિયાલિઝમ, જે આધુનિક ફ્રેન્ચ કવિતાની આખી આંતરિક સફરનો નકશો દોરે છે. એમણે ક્લાસિકલ અને રોમેન્ટિક કવિઓનો ભેદ પણ બહુ રસપ્રદ રીતે પાડ્યો છે. ક્લાસિકલ કવિ તર્કથી આત્મનિરીક્ષણ કરે, જ્યારે રોમેન્ટિક કવિ કલ્પના અને પ્રતીકો દ્વારા વિશ્વને સીધું અનુભવવા માંગે. રેમો માને છે કે કવિતા માટે બે વસ્તુ અનિવાર્ય છે, એક તો આત્માનુભૂતિ, સેલ્ફ કોન્શિયસનેસ, અને બીજું વિશ્વને પ્રત્યક્ષ અનુભવવાની કલ્પના શક્તિ.
આ આત્માનુભૂતિ જેની રેમો વાત કરે છે એ બરાબર શું છે? શું એ આપણી સામાન્ય સ્વજાગૃતિ જેવી છે?
ના, એ સામાન્ય જાગૃતિ કરતાં થોડી જુદી છે. એ કોઈ સ્પષ્ટ તાર્કિક સમજ નથી, પણ એમ કહી શકાય કે અસ્તિત્વ વિશેની એક આદિમ અનુભૂતિ છે. એવી સ્થિતિ જ્યાં વ્યક્તિ અને વસ્તુઓ વચ્ચેની જે ભેદરેખા છે એ હજી ધૂંધળી હોય, સ્પષ્ટ ન થઈ હોય.
અચ્છા, ધૂંધળી.
હા, રેમો એને નિહારિકા જેવી અબુદ્ધિમય અપારદર્શકતા કહે છે, મતલબ કે બુદ્ધિથી પર. આ સ્થિતિમાં મન અને જગત વચ્ચેનું અંતરાય જાણે ઓગળી જાય છે. કવિતા શું કરે છે? આપણને શબ્દો દ્વારા જગતનો આવો સર્વાશ્લેષી ઘનિષ્ઠતાવાળો અનુભવ કરાવે છે, જ્યાં પોતાનો અનુભવ અને વિશ્વનો અનુભવ જાણે એક બની જાય, જાણે કોઈ જાદુઈ વિશ્વમાં પ્રવેશ કર્યો હોય.
સમજાયું. હવે રેમોના શિષ્ય આલ્બેર બેગુઈની વાત કરીએ, એમના વિચારો રેમોથી કઈ રીતે અલગ પડતા હતા?
બેગુઈ પણ સર્જકના વિશ્વમાં પ્રવેશ અને તાદાત્મ્યની વાત તો સ્વીકારે જ છે, પણ તેઓ રેમોનો જે પેલો આત્મવિલોપનનો વિચાર છે ને, એની સાથે પૂરા સહમત નથી.
એમ કેમ?
તેઓ માને છે કે વિવેચક સાવ ખાલી નથી થઈ જતો, એ સર્જકોના માર્ગદર્શન હેઠળ પોતાની જે શોધ યાત્રા છે એ ચાલુ રાખે છે. બેગુઈને એવી ચેતનામાં વધુ રસ છે જે અતિક્રમણશીલતા દર્શાવે, એટલે કે સામાન્ય વાસ્તવિકતાને ઓળંગી જાય. પેલી માલારમે જેવા કવિની ઠંડી આત્મલક્ષિતામાં એમને બહુ રસ નથી પડતો.
તો એમનો ભાર શેના પર છે?
બેગુઈનો મુખ્ય ભાર છે વિસ્મય અને વસ્તુઓની પ્રત્યક્ષતા પર. તેઓ માને છે કે કવિ આપણને રોજિંદી પરિચિતતાનું જે પડ ચડી ગયું હોય છે, જે વાસ્તવિકતાને ઢાંકી દે છે, એને ભેદવામાં મદદ કરે છે. અને જેવું આ પડ હટે એટલે શૈશવના અદ્વૈતનો અનુભવ થાય, જાણે કોઈ બાળક પહેલીવાર દુનિયાને જોતું હોય ને એવી તાજગી અને વિસ્મય સાથે.
શૈશવનો અદ્વૈત?
હા, શૈશવનો વિચાર એમના વિવેચનમાં કેન્દ્ર સ્થાને છે. તેઓ કહે છે કે આપણા દરેકમાં રહેલું જે બાળક જેવું નિર્દોષ અસ્તિત્વ છે, એ જ આપણું સાચું સ્વરૂપ છે. કવિતા આપણને આનો ક્ષણિક અનુભવ કરાવીને આપણા આદિમ સ્ત્રોત સાથે જોડે છે.
તો એમ કહી શકાય કે રેમો જ્યાં પેલી ધૂંધળી અભિન્ન અનુભૂતિની વાત કરે છે, ત્યાં ભેગુઈ એકદમ સ્પષ્ટ વિસ્મયકારક ઉપસ્થિતિ પર ભાર મૂકે છે.
બરાબર, એકદમ સાચું. રેમોની અપારદર્શકતામાં વસ્તુઓ જાણે એકબીજામાં ભળી જાય છે, જ્યારે બેગોહી વિશદ વિસ્મયની સ્થિતિ ઇચ્છે છે. એવી સ્થિતિ જેમાં દરેક વસ્તુ એની પૂરી તાકાતથી અનુભવાય, એનું વજન, એનું પોત, એની ગંધ. ક્લોદેલ જેવા કવિની ભાષામાં જે જીવનનો ઉત્કટ સ્વાદ મળે છે ને, એ આનું ઉત્તમ ઉદાહરણ છે.
પ્રેઝન્સ એટલે કે ઉપસ્થિતિ, આ શબ્દ બેગુઈ માટે ચાવીરૂપ છે. એનો અર્થ પણ બેવડો છે. એક તો પદાર્થની ભૌતિક હાજરી, જેને સ્પર્શી શકાય, જોઈ શકાય, અને બીજું એ જ પદાર્થમાં રહેલી તેના સર્જકની ચૈતસિક હાજરી. કવિતા આ ભૌતિકમાં રહેલી અદૃશ્ય ચેતનાની ઉપસ્થિતિને મૂર્ત કરે છે. એટલે તેઓ કહે છે, પોએટ્રી મસ્ટ ટચ ઇન ધ કોન્ક્રીટ પ્રેઝન્સ ઓફ ધ ઇનવિઝિબલ.
કવિતાએ અદૃશ્યની મૂર્ત ઉપસ્થિતિનો સ્પર્શ કરવો જોઈએ. વાહ.
હા, અને તેઓ ભાષાની ઉપસ્થિતિને પણ એટલું જ મહત્વ આપે છે, જે કવિ, ચેતના અને સૃષ્ટિ આ બધાને જોડે છે.
અને હવે ત્રીજા મુખ્ય વિવેચક જ્યોર્જ પુલે, જેમને આ સંપ્રદાયના સૌથી વરિષ્ઠ ગણવામાં આવે છે, એમનો ખાસ જોખ શેના પર છે? રેમો અને બેગુઈથી એ ક્યાં જુદા પડે છે? પુલે પણ વિવેચક અને સર્જકના ચિત્તની એકરૂપતા, જેને તેઓ આઇડેન્ટિટી એટલે કે તત્સમતા કહે છે, અને ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શકતા પર ભાર મૂકે છે. પણ અહીં એક સૂક્ષ્મ પણ મહત્વનો ફરક છે. રેમોન અને બેગુઈ માટે પારદર્શકતા એક સાધન છે, જેનાથી સર્જકની ચેતના સુધી પહોંચાય.
બરાબર.
જ્યારે પુલે માટે એ સાધન નથી પણ સાધ્ય છે, લક્ષ્ય જ એ છે. શુદ્ધ અભિન્નતા જ એમનું ધ્યેય છે. આ કારણે જ તેઓ ખૂબ અલગ અલગ સમયના અને અલગ અલગ પ્રકારના લેખકો સાથે પણ એટલી જ સહજતાથી તાદાત્મ્ય સાધી શકે છે.
અચ્છા,
પુલેનું ધ્યાન ક્યાં કેન્દ્રિત થાય છે? સર્જકના ચિત્તની પેલી પ્રારંભિક ક્ષણ પર, જ્યારે ચેતના પહેલીવાર બાહ્ય જગતથી અલગ થઈને પોતાની સ્વસંવેદ્યતા, પોતાની સેલ્ફ અવેરનેસ અનુભવે છે. બાહ્ય વસ્તુ એમના માટે ગૌણ છે. ચેતનાની જે આંતરિક ગુણવત્તા છે, એની જે અફેક્ટિવ ક્વોલિટીઝ છે, એ જ સર્જનનો મૂળ સ્ત્રોત છે. એટલે વિવેચનનું કામ શું? સર્જકની ચેતનાને તેની આસપાસની વસ્તુઓથી અલગ તારવીને એની શક્તિના ઉદ્ભવની ક્ષણે, એના ઉછાળાની ક્ષણે એને પામવાનું.
પણ સામાન્ય રીતે તો આપણે એમ માનીએ છીએ કે ચેતના હંમેશા કોઈક વસ્તુ વિશેની હોય છે, કોઈક ઓબ્જેક્ટ તરફ હોય છે. શું પુલેનો વિચાર આનાથી જુદો નથી લાગતો?
હા, બરાબર. આ એક મહત્વનો મુદ્દો છે. હુસરલા જેવા તત્વચિંતકો માને છે કે ચેતના હંમેશા કોઈક વસ્તુ તરફ નિર્દેશિત, ઇન્ટેન્શનલ હોય છે. પણ પુલે ચેતનાની પ્રાથમિકતા સ્વીકારે છે. એ માને છે કે ચેતનાની એવી પણ અવસ્થા છે જે વસ્તુઓથી સ્વતંત્ર રીતે, અમુક અંતરે રહીને પોતાને જ અનુભવે છે.
પોતાને જ અનુભવે છે?
હા. આજે ડબલ કોન્શિયસનેસની વાત આવે છે. વિવેચક અને સર્જકની ભળેલી ચેતના, તે વસ્તુઓ પહેલાંની શુદ્ધ ચેતનાની આત્મચેતના, સેલ્ફ કોન્શિયસનેસ ઓફ પ્યોર કોન્શિયસનેસ છે એમ પુલે માને છે. એટલે પુલે માટે સર્જકની ચેતના પોતે જ સર્વોચ્ચ મહત્વની છે, ભૌતિક પદાર્થો નહીં. તેઓ બધા મહાન સર્જકોની ચેતના જાણે કોઈ એક અજ્ઞાત કેન્દ્ર તરફ ખેંચાઈ રહી હોય, એકરૂપ થઈ રહી હોય એમ જુએ છે. આને તેઓ કન્વર્જન્સ એટલે કે એકાગ્રીકરણ કહે છે.
અચ્છા, એકાગ્રીકરણ.
હા. અને આ દૃષ્ટિથી તેઓ ફક્ત એક લેખકનું નહીં, પણ ક્યારેક તો આખા યુગની ચેતનાનું ચિત્ર દોરવાનો પ્રયાસ કરે છે. એમના માટે સાહિત્યનો ઇતિહાસ એ બીજું કશું નહીં પણ માનવ ચેતનાના વિકાસનો ઇતિહાસ બની જાય છે. એમને પાસ્કલ જેવા લેખકોમાં બહુ રસ છે, જેમના માટે સર્જને કદી ન પહોંચી શકાય તેવા લક્ષ્યની સતત શોધ છે. ઓર્ડર એટલે કે વ્યવસ્થા, અને ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શકતા, આ એમની વિવેચનાના પાયાના ખ્યાલો છે.
તો આ આખી જે રસપ્રદ ચર્ચા થઈ, એના પરથી ચૈતન્યલક્ષી વિવેચનાના મુખ્ય તત્વો કયા તારવી શકાય, જે ખાસ યાદ રાખવા જેવા હોય?
મુખ્યત્વે ત્રણ મુદ્દા કહી શકાય. પહેલું એ કે આ વિવેચન કૃતિના બાહ્ય રૂપ કે વિષય પર બહુ ધ્યાન નથી આપતું. એના બદલે સર્જકની સમગ્ર કૃતિઓ, એમાં એની નોંધો, ડાયરી, પત્રો બધું આવી ગયું, એમાં પ્રગટ થતી ચેતનાને સમજવા પર ભાર મૂકે છે. તે કૃતિને બહારથી જોવાને બદલે અંદરથી, સર્જકના દૃષ્ટિકોણથી અનુભવવાનો પ્રયાસ છે.
બરાબર, અંદરથી અનુભવવાનો પ્રયાસ.
બીજું, વિવેચક અહીં કોઈ નિષ્ક્રિય તટસ્થ નિરીક્ષક નથી. એની ભૂમિકા એકદમ સક્રિય છે, સહભાગીતા અને તાદાત્મ્યની. અને આ માટે એણે પોતાના વિચારો, પોતાના પૂર્વગ્રહોને બાજુ પર મૂકવા પડે છે. આત્મવિલોપન અને સર્જકના માનસિક વિશ્વ સાથે એકરૂપ થવું પડે છે. આ પ્રક્રિયામાં વિવેચન પોતે જ એક સર્જનાત્મક સાહિત્યિક પ્રવૃત્તિ બની જાય છે. સાચે જ પેલું સાહિત્ય વિશેનું સાહિત્ય.
હા, એ મુદ્દો બહુ મહત્વનો છે.
અને ત્રીજું, એ યાદ રાખવું જોઈએ કે ભલે બધા ચેતના પર ધ્યાન કેન્દ્રિત કરે, પણ રેમો, બેગુઇન અને પુલે જેવા મુખ્ય વિવેચકોમાં પણ ચેતનાના સ્વરૂપ વિશે, જેમ કે પેલી ધૂંધળી અનુભૂતિ કે સ્પષ્ટ પ્રત્યક્ષતા, અને વિવેચનની પ્રક્રિયા વિશે, જેમ કે આત્મવિલોપન કેટલું જરૂરી છે, પારદર્શકતા સાધન છે કે સાધ્ય, સૂક્ષ્મ પણ મહત્વના મતભેદો છે. એટલે આ કોઈ એક સમાન બંધિયાર વિચારધારા નથી, પણ હા, એક ચોક્કસ દિશા જરૂર છે.
અહીં એક પ્રશ્ન મનમાં આવે છે જે વિચારવા જેવો છે. જો વિવેચનનો ઉદ્દેશ સર્જકની ચેતના સાથે એકરૂપ થવાનો હોય, તો પછી એવી કૃતિઓનું શું જેની પાછળ રહેલી ચેતના કદાચ વિચિત્ર હોય, અસ્તવ્યસ્ત હોય, કે કદાચ નૈતિક રીતે પણ આપણને અસ્વીકાર્ય લાગે? શું આવી ચેતના સાથે સાચું તાદાત્મ્ય સાધવું હંમેશા શક્ય છે? અને કદાચ જો શક્ય હોય તો પણ શું તે ઇચ્છનીય ગણાય? આ એક મોટો સવાલ છે.
ચોક્કસપણે. સાહિત્ય સાથેના આપણા સંબંધ વિશે, આપણે તેને કઈ રીતે અનુભવીએ છીએ, તે વિશે આ ચર્ચા ખરેખર નવેસરથી વિચારવા પ્રેરે એવી છે.
ચોક્કસ.
ફક્ત શબ્દો અને વાર્તાથી આગળ વધીને તેની પાછળ રહેલી પેલી માનવ ચેતનાને સ્પર્શવાનો પ્રયાસ કરવાથી વાંચનનો અનુભવ ખરેખર ઘણો વધુ ઊંડો અને અંગત બની શકે છે.
આ રસપ્રદ ચર્ચા આપણે અહીં અટકાવીએ છીએ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.